समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां 47 शक्तिनो स्वाध्याय आपणे करी रह्या छीए। 21मी शक्ति અકર્તૃત્વ શક્તિ એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે અને આ શક્તિ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી થોડા અંશ કર્યા છે। હવે આ સ્વાધ્યાય આગળ વધારીએ। 21મી શક્તિ અકર્તૃત્વ શક્તિ, કે જે શક્તિથી આત્મા નાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી। જ્ઞાન ક્રિયા જ્ઞાતૃત્વ ભાવ એટલે જ્ઞાતાપણા, કે જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી, એ અકર્તૃત્વ શક્તિને કારણે છે। એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે સમસ્ત કર્મથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામો, તે પરિણામોના કરણના ઉપરમ સ્વરૂપ એટલે કે તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ। એમાં ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 110, અહીંયા 5મી લીટીમાં ગુરુદેવ કહે છે, જ્ઞાનીને તો જાણવા દેખવારૂપ પરિણામ થાય છે અને તેના તેઓ કરતા છે। જ્ઞાનીને માત્ર જાણવા દેખવારૂપ પરિણામ થાય છે અને જ્ઞાની તેના કરતા છે, એટલે કે દેખવા જાણવાના જે પરિણામ છે તેના કરતા છે, એ તો જ્ઞાતા દ્રષ્ટા છે। જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ હોવાથી પર્યાયમાં કર્મના નિમિત્તે જે વિકારી ભાવ થાય છે તેના તેઓ માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, કરતા નથી। વિકારી પરિણામના કરતા નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે। જાણવા દેખવાના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય એટલે કર્મ, અને તેના જ્ઞાની કરતા છે। પણ સાથે જે રાગ છે, સુભભાવ છે, તો તેના જ્ઞાની કરતા નથી। જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે તો પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે। પરંતુ એવા જ્ઞાની જ્યારે સ્વવિકલ્પ દશામાં છે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં નથી, તો ત્યારે એમને શુભભાવ છે, તો એ શુભભાવના એ કાંઈ કરતા થતા નથી। શુભભાવ આવ્યો છે તો એને જાણે છે એમ એના જ્ઞાતા છે। એટલે જાણવા દેખવાના જે પરિણામ થાય એ જ જ્ઞાનીનું કાર્ય છે અને એના જ્ઞાની કરતા છે। પણ સ્વભાવ છે, રાગ છે, એના જ્ઞાની કરતા નથી। સાચા દેવ ગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના પરિણામ તે સ્વભાવ છે, તે રાગ છે, અને તે પરિણામ મિથ્યાત્વ નથી, તે પરિણામ સ્વભાવ છે, જેમાં સાચા દેવ ગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા છે, એવા પરિણામ તે સ્વભાવ છે, રાગ છે, અને તે પરિણામ મિથ્યાત્વ નથી, પણ તેને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. આનિયા તત્વ ચર્ચામાં આ પ્રશ્ન ચર્ચાયો છે. શું કહે છે ગુરુદેવ? કે સાચા દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના પરિણામ, એમની શ્રદ્ધા હોય પણ એની જે ભેદરૂપ શ્રદ્ધા છે, તો એવી ભેદરૂપ શ્રદ્ધા એ સ્વભાવ છે, અને એવી ભેદરૂપ શ્રદ્ધાના પરિણામ એ મિથ્યાત્વ નથી, પણ એવા પરિણામને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શું મિથ્યાત્વ છે? ગુરુદેવે એમ નથી કહ્યું, પણ અહીંયા કોઈને પ્રશ્ન એવો થયો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શું મિથ્યાત્વ છે? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પરિણામ છે તે સ્વભાવ છે, એ કંઈ મિથ્યાત્વ નથી, પણ એવા સ્વભાવને ધર્મ માનવો એવી એ માન્યતા છે તે મિથ્યાત્વ છે. છતાંય કોઈએ પ્રશ્ન એમ કર્યો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શું મિથ્યાત્વ છે? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ના, બિલકુલ નહીં. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ એ શુભભાવ છે, એ મિથ્યાત્વ નથી, તે ધર્મ પણ નથી, એ શુભભાવ છે, અને તેને ધર્મ માનવો તો તે માન્યતા મિથ્યાત્વ છે. જે શુભભાવ છે એને ધર્મ માનવો એ માન્યતા મિથ્યાત્વ છે. અને ત્યાં ખાનિયા તત્વ ચર્ચામાં આ પ્રશ્ન ચર્ચાયો તે વખતે પંડિત ફૂલચંદજીએ એનો બરાબર જવાબ આપ્યો અને ખુલાસો કર્યો કે દેવ ગુરુ શાસ્ત્ર છે તે પરદ્રવ્ય છે, સ્વથી જુદું પરદ્રવ્ય છે. તેમના પ્રતિ લક્ષ જાય તે ભાવ શુભ છે, અને તે ભાવ જ્ઞાનીને પણ આવે છે, પણ તેવા શુભભાવને જ્ઞાની ધર્મ માનતા નથી, એને શુભભાવ જ માને છે. પોતાને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા થતી નથી એટલે એટલી અસ્થિરતા છે, તો એમને એવું પરનું લક્ષ થતાં શુભભાવ થાય છે, તો એવા શુભભાવને એ ધર્મ માનતા નથી, એને તો પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે. પોતાને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ હોવો જોઈતો હતો, પણ હજી એટલી નબળાઈ છે એટલે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરતા નથી, અને બહારમાં આવે છે તો શુભભાવ થાય છે, પણ શુભભાવ થાય છે બહારમાં આવ્યા છે તો એથી કરીને એને ધર્મ માને એમ નથી. જ્ઞાનીને તો પોતાનું સ્વરૂપ બરાબર યથાર્થ સમજાયું છે કે પોતાના સ્વરૂપને વિશે જેટલી લીનતા છે એટલો ધર્મ છે, અને બહારમાં પરના લક્ષે દેવગુરુ શાસ્ત્રના લક્ષે જે ભાવ છે, જે પૂજા ભક્તિ વિનયના ભાવ છે, એવા શુભભાવ છે, તો એ શુભભાવને જ્ઞાની ધર્મ માનતા નથી, અને ત્યાં રોકાઈ રહેવાનું ઈષ્ટ માનતા નથી, એને છોડીને શુદ્ધ ભાવમાં જવાનું જ ઈષ્ટ માને છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિ વિનય હોય અને એ હોય એ વાત જુદી છે, અને તેમના પ્રત્યેની શ્રદ્ધાના રાગને ધર્મ માનવો એ જુદી વાત છે. એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિ વિનય, એમના પ્રત્યે સ્તુતિ વંદન એવા બધા સ્વભાવ હોય, એ સ્વભાવ જ્ઞાનીને પણ હોય, પણ એ શુભભાવને ધર્મ માનવો એ જુદી વાત છે. એને ધર્મ નથી માનતા, શુભભાવ છે તો શુભભાવ માને છે. દ્રવ્ય સંગ્રહની ગાથા 47માં કહ્યું છે કે જ્ઞાયક ભાવનું ધ્યાન કરતા જે નિર્વિકલ્પ દશા થઈ તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. નાયક ભાવનું ધ્યાન કરતા પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એનું ધ્યાન કરતા જે નિર્વિકલ્પ દશા થઈ તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તથા સાથે જે રાગ રહ્યો છે, સુભાવ રહ્યો છે, તેને આરોપથી વ્યવહાર મોક્ષ માર્ગ ગયો છે પણ એ બંધનું કારણ છે. જેટલો શુદ્ધ ભાવ છે, જેટલો શુદ્ધ ભાવ છે એટલો ધર્મ છે અને એ નિદ્રાનું કારણ છે. જ્યારે જેટલો શુભ ભાવ છે એ બંધનું કારણ છે. પણ આ પ્રમાણે વ્યવહારનો રાગ હોય છે, નથી હોતો એમ નહીં, એવો શુભભાવ હોય છે પણ એને કોઈ ધર્મ માનતા નથી. જ્ઞાની પુરુષો એને ધર્મ માનતા નથી. એ સાથે છે તો સહચર જાણીને એને આરોપથી વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે, પણ એ વ્યવહારનો રાગ હોય છે અને એને ધર્મ માનતા નથી અને એનો કરતા આત્મા નથી. અહીંયા તો અકર્તૃત્વ શક્તિની વાત છે. એટલે વાત એ કરવી છે કે આવો વ્યવહારનો રાગ હોય છે પણ તેનો કરતા આત્મા નથી. રાગના અકર્તાપણે પરિણમે એવો આત્માનો સહજ અકર્તા સ્વભાવ છે. એટલે એવા સ્વભાવના કરતા આત્માને માનતા નથી. જ્ઞાનીઓની આવી સમ્યક માન્યતા હોય છે કે આ શુભભાવ થયો છે તો શુભભાવનો કરતા આત્મા નહીં, એવી સમ્યક માન્યતા જ્ઞાનીને હોય છે. એટલે શુભભાવ આવે છે તો એના એ કરતા થતા નથી. રાગના અકર્તાપણે પરિણમે એવો આત્માનો સહજ અકર્તા સ્વભાવ છે. અને આવા સ્વભાવનું ભાન જ્ઞાન અનુભવ જ્ઞાનીને થયા છે. રાગના કરતાપણે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી. રાગના કરતાપણે પરિણમે એવી આત્મામાં કોઈ શક્તિ જ નથી, એવો કોઈ ગુણ નથી. પણ રાગના અકર્તાપણે પરિણમે એવો આત્મામાં આ ગુણ છે, અકર્તૃત્વ નામની શક્તિ, એ એવો ગુણ છે અને એને લીધે આત્મા સહજ અકર્તા સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે આવું સમજવાની એને ક્યાં ફુરસદ છે. જીવને તો બસ આ ખાવું પીવું ખેલવું ને આ બધું સંસારના કાર્યોમાં રોકાઈ રહ્યું એ જ છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ ખાય પીએ ને કમાય એ બધી તો પૃથકભૂત પૂતગળની ક્રિયા છે અને એ ક્રિયાનો કરતા આત્મા નથી. તથા તે પદાર્થોના લક્ષે જે રાગની વૃત્તિનું ઉત્થાન થાય તેનો પણ કરતા આત્મા નથી. આ ખાવું પીવું કમાવું બીજા બધા જે કામો જે છે એ બધા કામોનો કરતા આત્મા નથી, એ કામો કરનારો આત્મા નથી, એ કાર્યનો કરતા આત્મા નથી. એટલું જ નહીં પણ એ પરપદાર્થો છે, એ પરપદાર્થોના લક્ષે જે રાગની વૃત્તિનું ઉત્થાન થાય એવી વૃત્તિ થાય એના પ્રત્યે લક્ષ્ય કરતા જે ભાવ થાય એ ભાવ વિકારી ભાવ છે. એવા ભાવનો પણ આત્મા નિશ્ચયથી કરતા નથી, વાસ્તવમાં આત્મા એનો કરતા. આત્મા તો તેનો જ્ઞાતા દ્રષ્ટા છે, એનો કરતા નહીં. પરના લક્ષે રાગ થાય તેને પણ શાસ્ત્રમાં પૂતગલના પરિણામ કયા છે. જે પરના લક્ષે રાગ થાય છે, પરનું લક્ષ કરતા જે શુભ કે શુભ ભાવ થાય છે એ ભાવ એ વિકારી પરિણામ એ છે તો જીવના, પણ શાસ્ત્રમાં તેને ઉદ્ગલના પરિણામ કહ્યા છે. તેનું કર્તૃત્વ આત્માને નથી, અર્થાત તેને ન કરવા એવી અકર્તૃત્વ નામની આત્માની શક્તિ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ દેહ તો જોત જોતામાં ફૂ થઈને ઉડી જશે. દેહની સ્થિતિ ક્યારે પૂરી થશે એ કોણ જાણે છે. માટે જગતની જંજાળ અને દેહની સંભાળ એક કોર મૂકીને આત્માની પોતાની સંભાળ કર. જગતનું કાંઈ કામ કરવું અને દેહને ઠીક રાખવો એ તો તારા અધિકારની વાત નથી. માટે જુઠ્ઠા વિકલ્પથી વિરામ પામી નિજ શક્તિની સંભાળ કર. તેમાં જ આ ઉત્તમ અવસરની સાર્થકતા છે. ગુરુદેવ કહે છે કે અહીંયા ત્રણ વાતનો નિર્ણય થાય છે, ત્રણ વાતનો નિશ્ચય થાય છે. પહેલી વાત તો પૃથકભૂત પરદ્રવ્યનું કર્તૃત્વ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં કોઈ પ્રકારે નથી. પોતાથી જુદા, સ્વથી જુદા, ભિન્ન બધા પરદ્રવ્ય એનું કર્તૃત્વ આત્માના દ્રવ્ય ગુણ કે પર્યાયમાં કોઈ પણ પ્રકારે નથી. બીજી વાત, સ્વભાવથી તો વિકારનું પણ આત્માને અકર્તૃત્વ જ છે. સ્વભાવથી જોઈએ, સ્વભાવ તો એના ગુણને કારણે હોય, જેવા ગુણ છે એવો સ્વભાવ છે. તો એવા સ્વભાવનો વિચાર કરીએ તો વિકારનું પણ આત્માને અકર્તૃત્વ જ છે. વિકારનો કરતા આત્મા હોઈ શકે નહીં, કેમ કે આત્મામાં એવા કોઈ ગુણ કે શક્તિ નથી, તેથી આત્માનો એવો સ્વભાવ નથી. એટલે વિકારનું પણ આત્માને અકર્તૃત્વ જ છે. હું કરું છું એવી મિથ્યા માન્યતાને કારણે અજ્ઞાની પર્યાયમાં વિકારનો કર્તા થાય છે. વાસ્તવમાં એ વિકારનો કર્તા છે નહીં, કેમ કે એનામાં એવો કોઈ ગુણ નથી. પણ અજ્ઞાની એવી ખોટી ઊંધી માન્યતા કરીને પર્યાયમાં વિકારનો કર્તા થાય છે. વાસ્તવમાં તો અકર્તા જ છે, પણ એવું એ માનતો નથી કે પોતે અકર્તા છે. તેથી એ વિકારી ભાવનો કર્તા થઈને પરિણમે છે. અજ્ઞાની મિથ્યા માન્યતાને કારણે પર્યાયમાં વિકારનો કર્તા થાય છે, એટલે કે એમ કરતા પણ એ પરિણમે છે. પણ નાની હોય કે અજ્ઞાની, આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, આત્માનો જે સ્વભાવ છે એનો વિચાર કરીએ તો સ્વભાવથી તો વિકારનું કર્તૃત્વ આત્માને હોય જ નહીં. સ્વભાવથી તો વિકારનું પણ આત્માને અકર્તૃત્વ જ છે. ત્રીજી વાત, સ્વસ્વરૂપની સંભાળ કરીને જે સ્વસન્મુખ થઈ નિર્મળ નિર્મળ પરિણમે છે તે જ્ઞાની વિકારનો સાક્ષાત અકર્તા થઈને જ્ઞાનભાવપણે જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે. ત્રીજી વાતમાં કહે છે કે સ્વસ્વરૂપની સંભાળ કરીને જે સ્વસન્મુખ થઈ નિર્મળ નિર્મળ પરિણમે છે તે જ્ઞાની વિકારનો સાક્ષાત અકર્તા થઈ જ્ઞાનભાવપણે જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે. સ્વસ્વરૂપની સન્મુખ થતા નિર્મળ નિર્મળ પરિણામ થાય છે, અને એવા નિર્મળ પરિણામ થાય છે તો ત્યારે તે જ્ઞાની સાક્ષાત વિકારનો અકર્તા થઈને જ્ઞાનભાવપણે એટલે કે જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે. તો આ રીતે ત્રણ મુખ્ય વાત ગુરુદેવે સમજાવી. હવે આગળ પાના નંબર 111 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે શુભાશુભ રાગના પરિણામ જ્ઞાતૃત્વથી ભિન્ન છે, ને તે પરિણામ કર્મથી કરવામાં આવે છે. શુભાશુભ રાગના પરિણામ જ્ઞાતૃત્વથી ભિન્ન છે. એટલે જે જાણવાપણું છે, જાણવાનો સ્વભાવ છે, જ્ઞાન ક્રિયા છે, તો એનાથી આ શુભાશુભ રાગના પરિણામ જુદા છે. અને તે પરિણામ કર્મથી કરવામાં આવે છે, પણ ભગવાન આત્મા તેનો કરતા નથી. કેમ કે આત્મા તે પરિણામોના કરવાની નિવૃત્તિ સ્વરૂપ અકર્તૃત્વ સ્વભાવી છે. આત્મા જ્ઞાતાપણા સિવાયના, એટલે કે જે જ્ઞાન કરે છે તે સિવાયના કર્મથી કરવામાં આવતા શુભાશુભ પરિણામોનો કર્તા થતો નથી, એવો જ એનો અકર્તૃત્વ સ્વભાવ છે. ગમે તેવા શુભ ભાવ હોય, એવા શુભ ભાવ કે જે ભાવથી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ પડે, તો તે ભાવનો કરતા આત્મા નથી, તેનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. કર્મકૃત પરિણામોનો આત્મા જાણનાર છે, એનું જ્ઞાન કરનાર છે, પણ એનો કરતા નથી. કોઈને એમ લાગે કે આ વિકાર તો જીવને થાય છે ને, એનો કરતા નહીં. ગુરુદેવ એની સ્પષ્ટતા અહીંયા કરી છે, કે છે કે અહીં શુભાશુભ વિકાર થાય છે, એ થાય છે તો જીવને, પણ એના કોઈ ગુણને કારણે નથી થતા, અને એ સમયની એવી એ યોગ્યતા છે માટે થાય છે. એ કંઈ જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ હોય અને થતા હોય તો એનો કરતા જીવ કહેવાય, પણ આ શુભાશુભ વિકાર થાય છે એ સમયની જીવની એવી યોગ્યતાને કારણે થાય છે, એ એનો સ્વભાવ નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એને કારણે વિકાર થાય. ગુણ હોય તો એવું પરિણમન થતા એ સ્વભાવ કહેવાય, પણ આત્મામાં એવો કોઈ વિકાર થાય એવો ગુણ નથી, એટલે આત્માનો સ્વભાવ નથી. વિકાર થવું એ આત્માનો સ્વભાવ નથી. જો આત્મામાં એવો કોઈ ગુણ હોત કે જેથી વિકાર થાય, તો પછી એ ગુણ તો શાશ્વત રહે, અને શાશ્વત રહે તો વિકાર તો થયા જ કરે. સિદ્ધ દશામાં પણ વિકાર થાય, અને એમ એ વિકાર આત્માનો સ્વભાવ બની જાય, પણ આવું કાંઈ થતું નથી. એટલે શુભાશુભ વિકાર થાય છે એ આત્માના ગુણને કારણે નથી, એટલે કે એ આત્માનો સ્વભાવ હોઈ શકે જ નહીં. અને જે આત્માનો સ્વભાવ નથી, આત્માના ગુણને કારણે નથી, જે શાશ્વત થતું પણ નથી, અને તે સમયની એવી યોગ્યતાને કારણે થાય છે, એ વખતે પરનું લક્ષ થયું છે, એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, તો એમ એ થાય છે તો એને કર્મકૃત કયા. કેમ કે કર્મનો ઉદય છે ને એ એમાં નિમિત્ત કારણ છે, એટલે એને કર્મકૃત કયા. એટલે અહીં શુભાશુભ વિકાર થાય છે તેને કર્મકૃત કયા, તેથી તે કર્મથી નીપજે છે એમ અર્થ નથી. એનો અર્થ એવો નથી કે કર્મકૃત કયા એટલે કર્મથી નીપજે છે એમ નથી, પણ વિકારભાવ આત્માનો સ્વભાવ નથી, આત્માના ગુણને કારણે નથી, અને કર્મના ઉદયના નિમિત્તે થાય છે, તેથી તેને કર્મકૃત કયા. અને એથી આત્માનું એમાં કરતા પણ નથી એ વાત ત્યાં દર્શાવી. વિકાર ભાવ તો જીવ પોતે સ્વતંત્રપણે કરે છે, એ તો એનો અપરાધ છે, એનો દોષ છે, પણ કર્મ નિમિત્તને આધીન થઈ વિકારને કરતો હોવાથી જીવ આવા વિકારી ભાવ કરે છે, તો કર્મને એ નિમિત્તને આધીન થઈને વિકારને કરે છે, તેથી તેને કર્મકૃત કયા છે. બાકી કર્મ તો બિચારા જડ છે, કર્મ તો જડ છે. કે છે ને કે કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ગનગાત લોકી સંગતિ પાઈ. તો સ્પષ્ટતા ગુરુદેવે કરી કે એ વિકારી પરિણામ છે તો જીવના જ, અને એને કારણે બંધ પણ જીવને જ પડે છે. એ વાત બરાબર છે. એ અજ્ઞાન અવસ્થામાં એવું થાય છે, એ વખતે જ્ઞાન અવસ્થા છે અને શુભભાવ થયો છે તો પણ એને પુણ્યનો બંધ પડે છે. એટલે જે પરિણામ જે થાય છે એ પરલક્ષે થતા પરિણામ છે, જે બંધનું કારણ છે એ પરિણામ જીવના હોવા છતાં એનો કરતા આત્મા નથી, કારણ કે એવા પરિણામ, શુભાશુભ પરિણામ એ આત્માનો સ્વભાવ નથી, આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એ થાય. એટલા માટે એને કર્મકૃત કહ્યા છે, એટલે કે એ આત્મા એનો કરતા નથી, જીવકૃત નહીં પણ કર્મકૃત એમ કહ્યા છે. એ અપેક્ષાથી એને કર્મકૃત કહ્યા છે, અને આત્માને એનું કરતા પણ નથી. શુદ્ધ આત્માની અહીંયા તો વાત છે. અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વને કારણે જીવ જે ભાવ કરે છે એનો એ કરતા થઈને પરિણમે છે, અને એને એવા આશ્રયને બંધ થાય છે, પણ એ એનો સ્વભાવ નથી. અહીંયા તો વાત એ કરવી છે કે આત્મામાં જે શક્તિ પડી છે એ શક્તિ કેવી છે. એ શક્તિ એવી છે કે આત્મા જ્ઞાન ક્રિયા સિવાય બીજા કોઈ કર્મના કારણે થતા જે પરિણામ છે એનો કરતા થાય જ નહીં, એવો અકર્તૃત્વ આત્માનો સ્વભાવ છે, કેમ કે અંદરમાં એવી અકર્તૃત્વ નામની શક્તિ પડી છે. આગળ 112માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અધ્યાત્મ પંચ સંગ્રહમાં પંડિત દીપજનજીએ કહ્યું છે કે અભવ્ય જીવને જ્ઞાન હોય છે પણ જ્ઞાનની પરિણતિ હોતી નથી. અભવ્ય જીવને જ્ઞાન હોય છે પણ જ્ઞાનની પરિણતિ હોતી નથી. એટલે શું કે અંદર જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, તેનું સ્વસંવેદન જ્ઞાન થાય તેને જ્ઞાન પરિણતિ કહે છે. અભવ્યને આવી જ્ઞાન પરિણતિ થતી નથી. અભવીને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થાય છે, એટલે એટલું એ જાણે એવા દ્રવ્ય સૂત્રનો અભ્યાસ કરી અને એટલું એ જાણે, સમજે અને સમજાવી શકે એવી વિદ્વતા હોય, એટલે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થાય છતાં પણ એને જ્ઞાનની પરિણતિ થતી નથી. જ્ઞાનની પરિણતિ એટલે શું કે અંદર જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, તેનું સ્વસંવેદન જ્ઞાન થાય તે જ્ઞાન પરિણતિ, તે જ્ઞાન પરિણતિ. આપણે ચોથી શક્તિ જ્ઞાન શક્તિની વાત કરી ત્યારે આનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો હતો, અને એ વખતે આપણે એક વાત બરાબર સ્પષ્ટ સમજ્યા કે આપણે આ જે જાણપણું કરીએ છીએ, આ શાસ્ત્રને જાણીએ છીએ, શાસ્ત્રની વાતને સમજીએ છીએ, તો આ જાણપણું છે એવું જે જ્ઞાન છે એ જ્ઞાનથી જુદું, એ જ્ઞાનથી જુદું આત્માનું જ્ઞાન છે જે અનુભવ ગમ્ય છે. એટલે કે આત્માનો એવો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન શક્તિ છે, જ્ઞાન ગુણ છે, અને એનું જે પરિણમન છે એ પરિણમન, એ ભવન, એનું સંવેદન, એનો અનુભવ થવો, એ સમ્યક જ્ઞાન છે. એટલે એવું સ્વસંવેદન જ્ઞાન આત્માનું લક્ષ કરતા એવું જે સ્વસંવેદન જ્ઞાન થાય છે એ અભવીને થતું નથી. એટલે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, તેનું સ્વસંવેદન જ્ઞાન થાય તેને જ્ઞાન પરિણતિ કહી છે, એ અભવીને હોતી નથી. એને માહિતી રૂપે બધું જ્ઞાન છે, સમજણ રૂપે બધું જ્ઞાન છે, એ સમજાવી શકે એવું એને યથાર્થ જ્ઞાન છે, પણ એ બધું દ્રવ્યશ્રુત છે. એ દ્રવ્યશ્રુતને જાણીને એને આત્મસાત કરી અને એવું ભાવશ્રુત પ્રગટ કરવું, એટલે કે એવું સ્વસંવેદન જ્ઞાન થવું, એ સમ્યક જ્ઞાન છે અને એમ જ્ઞાન પરિણતિ છે. તો એવી જ્ઞાન પરિણતિ અભવીને હોતી નથી. ગમે તેટલો અભ્યાસ કરીએ, ગમે તે જાણીએ, તો આપણે સાદા શબ્દોમાં કહેવું હોય તો એ બધી માહિતી કહેવાય, એ બધી માહિતી કહેવાય, અને એને પણ આપણે જ્ઞાન કહીએ છીએ. જ્યારે અહીંયા તો એવા જ્ઞાનની વાત છે કે જે જ્ઞાન ગુણ છે, શક્તિ રૂપે અંદરમાં પડેલું છે, એ જ્ઞાન ગુણના પરિણમનની વાત છે. તો એવું જ્ઞાન ગુણનું નિર્મળ પરિણમન જે છે જે અનુભવમાં આવે છે એને જ્ઞાન કહેવાય. એવું સમ્યક જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એને એ વખતે અનંત ગુણોનું એવું નિર્મળ પરિણમન પ્રગટ થાય છે. અહીંયા આ જે શક્તિની વાત કરી કે અકર્તૃત્વ શક્તિ, તો એ અકર્તૃત્વ શક્તિ છે એ પણ એવા નિર્મળ પરિણામ થાય છે તો એમાં એ પણ પરિણમે છે. અહીંયા કહે છે કે આવું જે જ્ઞાન અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન કહ્યું, તો એવું જ્ઞાન કાંઈ અભ્યાસ કરવાથી પ્રગટતું નથી. માત્ર સાદી રીતે આપણે વાંચી જઈએ કે એમ કરીએ, અભ્યાસ કરીએ તો કાંઈ એટલું જ્ઞાન થાય નહીં. કેમ કે એ જ્ઞાન કેવું છે? કે છે કે અગિયાર અંગનું જ્ઞાન કોને કહીએ? કે એક આચારાંગ, આચારાંગ શાસ્ત્રના 18,000 પદ છે અને એક પદમાં 51 કરોડથી વધુ શ્લોક છે. આચારાંગ શાસ્ત્રના 18,000 પદ અને એક પદમાં 51 કરોડથી વધારે શ્લોક છે. એ પછી બીજા સુવેદાંગના એનાથી બમણા છે, એટલે જે આચારાંગના છે એનાથી બમણા પદ છે, એટલે કે 36,000 પદ છે. અને એના પછી ત્રીજામાં એનાથી બમણા એટલે 72,000 પદ છે. એમ બમણા બમણા કરતા જવું, એમ એ 11 અંગ સુધી લેવું. તો આવું જ્ઞાન કંઈક નાની વાત નથી. આ કંઈ એમ વાંચીએ કરીએ તો આવડી જાય એવું નથી. અને એટલું જ નહીં કે 11 અંગનું અને ઉપરાંત 9 પૂર્વનું જ્ઞાન હોય છે. આવું જ્ઞાન કંઈ અભ્યાસ કરવાથી પ્રગટ થતું નથી. એ તો સહજપણે તે જાતની લબ્ધિ પ્રગટે છે. એવી એવી લબ્ધિ પ્રગટે છે. એ અભવ્યને પણ એવું જ્ઞાન હોય, એવી લબ્ધિરૂપ જ્ઞાન હોય, પણ જ્ઞાનની પરિણતિ નથી. બીજી પણ એક વાત કરી છે ગુરુદેવ કે 7 દ્વીપ અને 7 સમુદ્ર દેખે એવું વિભંગ જ્ઞાન પણ અભવીને પ્રગટ થાય. બધાને થાય એમ નથી, કોઈને થાય એવું પણ હોય, પરંતુ એવું થાય છતાં પણ જ્ઞાનની પરિણતિ નથી. એટલે એ અભવ્ય રહી જાય છે. પોતાનું જે સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપ છે અને એવા જ્ઞાન સ્વરૂપે પોતે પરિણમી શકતા નથી, એટલે એ અભવ્ય છે. જેમાં નિજ જ્ઞાયક સ્વભાવનું નિર્મળ જ્ઞાન શ્રદ્ધાન થાય તેવી જ્ઞાનની પરિણતિ અભવ્યને નથી. શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડીને, ગુણ અને ગુણી એના ભેદનું લક્ષ છોડીને, સચ્ચિદાનંદ સ્વરૂપ અંદર આત્મા નિર્વિકલ્પ અભેદ એક વિરાજે છે, તેને જ્ઞાનમાં જ્ઞેય બનાવી તેના નિર્મળ જ્ઞાન પ્રદાન કરવા, તેનું નામ જ્ઞાન પરિણતિ છે. જ્ઞાનનું જ્ઞેય પોતાનું સ્વરૂપ જ હોય, એ સિવાય બીજું કાંઈ જ્ઞેય હોય નહીં. અને પછી જે પરિણામ થાય એ જ્ઞાન પરિણતિ છે. નિર્વિકલ્પ અભેદ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા બિરાજે છે, તેને જ્ઞેય બનાવીને, બસ એ પોતાના જ્ઞાનનું જ્ઞેય એને જ જાણે, એ સિવાય બીજું કોઈ જ્ઞેય જ નથી, એમ જ્યારે એનું જ્ઞાન થાય છે અને નિર્મળ પરિણામ થાય છે, ત્યારે નિર્મળ જ્ઞાન શ્રદ્ધાના પરિણામ થાય છે અને એને જ્ઞાન પરિણતિ છે. આવું નિજ આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પરિણતિ સાથે અનંત શક્તિઓ પણ ભેગી વ્યક્ત થઈને પર્યાયમાં ઉછળે છે, ઉદિત થાય છે, અને આનું નામ આત્મજ્ઞાન છે. અને તે જ્ઞાનમાં અહીંયા કહે છે કે રાગનું કર્તાપણું નથી. જ્ઞાન સાથે ભેગો અકર્તા સ્વભાવ ઉછળે છે. એવો જ્ઞાન સાથે અકર્તા સ્વભાવ પણ ઉછળે જ છે, માટે એને સુખભાવનું રાગનું કર્તાપણું નથી. તેથી જ્ઞાની રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. આગળ પાના નંબર 113 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અહીં અકર્તૃત્વ શક્તિનું વર્ણન ચાલે છે. કર્મો દ્વારા કરવામાં આવેલા વિકારી પરિણામના કરવાના અભાવ સ્વરૂપ અકર્તૃત્વ શક્તિ છે. કર્મો દ્વારા કરવામાં આવેલા વિકારી પરિણામના નહીં કરવારૂપ અકર્તૃત્વ શક્તિ છે. વિકારના પરિણામ કર્મ નિમિત્તના આશ્રય થાય છે, તેથી કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ એમ કહેવામાં આવ્યું છે. ખરેખર કર્મો કાંઈ કરતા નથી, પણ કર્મના નિમિત્તે એવા વિકારના પરિણામ થાય છે. જીવને વિકાર થાય છે તો એમાં કર્મનું નિમિત્ત છે, કર્મના ઉદયનું નિમિત્ત છે. તો એના આશ્રય, એને આધીન થતા, એનું લક્ષ કરી એને એમાં જોડાતા એવા પરિણામ થાય છે, એટલે એને કર્મકૃત પરિણામ થયા છે, અથવા તો એને કર્મ દ્વારા કરવામાં આવેલા પરિણામ એમ કહ્યા છે. કેમ કે વિકાર કાંઈ આત્માના સ્વભાવના આશ્રયે થતો નથી. આત્માનો સ્વભાવ જે છે એવા સ્વભાવના આશ્રયે વિકાર નથી થતો, એ કર્મ નિમિત્તના આશ્રયે વિકાર થાય છે. અને આત્મામાં વિકાર કરવાનો કોઈ સ્વભાવ કે શક્તિ નથી, એવો કોઈ ગુણ નથી. પર્યાયમાં વિકાર થાય છે તે શક્તિનું કાર્ય નથી, એ તે સમયની યોગ્યતા છે. પર્યાયમાં વિકાર થાય છે તે આત્માના ગુણનું કાર્ય નથી, આત્માની કોઈ શક્તિનું કાર્ય નથી, એટલે એનું કરતા પણ આત્માને હોય નહીં. પછી ભલે એ સુખભાવ હોય, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના સુખભાવ હોય, તો એવા પરિણામ છે એ પરિણામને પણ કર્મથી કરવામાં આવેલા પરિણામ કહેવાય છે. કેમ કે એ ભાવ અને એવા પરિણામ સિદ્ધને થતા નથી. જો એવા ભાવ અને એવા પરિણામ એ આત્માના કોઈ ગુણને કારણે થતા હોય તો એ આત્માનો સ્વભાવ થઈ જાય, અને આત્માનો સ્વભાવ થઈ જાય તો પછી સિદ્ધને પણ થાય. એટલે એ આત્માનો સ્વભાવ નથી, આત્માના કોઈ ગુણને કારણે થતા નથી, એટલે એને કર્મથી કરવામાં આવે છે, અથવા તો કર્મજનિત કહેવાય, અથવા એ ભૂતગળના પરિણામ છે એમ એને કહેવામાં આવે છે. પણ એનો કરતા આત્મા નથી. અહીંયા તો નિર્મળ પરિણામની વાત લીધી છે, તો નિર્મળ પરિણામ જે થાય છે, નિર્મળ પરિણામ થાય છે તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એવા જ્ઞાનના પરિણામ જે છે એ એના પરિણામ છે, એનો આત્મા કરતા છે. પણ આ વિકારી પરિણામનો કરતા આત્મા નથી. એટલે વ્યાખ્યામાં જે વાત લઈ લીધી કે જ્ઞાતૃત્વ સિવાયના જે કર્મના કારણે થતા જે જે પરિણામ છે, બધા પરિણામનો આત્મા અકર્તા છે એવી શક્તિ આત્મામાં પડી છે. આગળ કહે છે, પંચાસ્તિકાયની ગાથા 62માં વિકાર પોતાની પર્યાયના ષટકારકથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. મતલબ કે એક સમયની પર્યાયમાં થતી મિથ્યાત્વ અને રાગ દ્વેષ રૂપ વિકૃતિ પોતાની પર્યાયના ષટકારકથી થાય છે, પરના કારણે નહીં અને પોતાના દ્રવ્ય ગુણના કારણે નહીં. 62મી ગાથામાં આ વાત કરવામાં આવી છે કે વિકાર થાય છે તો ત્યાં એ સ્વતંત્ર રીતે થાય છે, અને ત્યાં એ વાત દર્શાવી છે કે એ પરના કારણે નહીં અને કર્મને કારણે પણ નહીં. એ વાત ઘણીવાર ગુરુદેવે કરી છે, પણ સાથે સાથે એ વાત પણ છે કે એ આત્માના દ્રવ્ય ગુણના કારણે પણ નહીં. એટલે આત્માનો એ સ્વભાવ નથી, ભલે કર્મના કારણે નહીં, કર્મ એમાં નિમિત્ત છે, પણ કર્મના કારણે નહીં. એ વાત તો ગુરુદેવે 62મી ગાથાનો આધાર લઈને ઘણીવાર સમજાવી છે, પણ સાથે એ વાત પણ રાખી છે કે આત્માના કોઈ દ્રવ્ય ગુણને કારણે પણ નહીં, એ સ્વતંત્ર રીતે થાય છે, એ પર્યાય એના પોતાના ષટકારકથી સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. આ રીતે કોઈ જગ્યાએ ક્યાંય ગૂંચવાળો ન થાય એવી રીતે ગુરુદેવે બધું સ્પષ્ટ કર્યું છે. જ્યાં જે અપેક્ષાથી વાત લીધી હોય ત્યાં તે અપેક્ષાથી એને સમજવી જોઈએ, અને સાથે આ વાત પણ સમજવી જોઈએ કે જે વિકાર થાય છે એ આત્માના ગુણને કારણે નથી, એટલે આત્માનો સ્વભાવ પણ નથી. અને જ્યારે દ્રષ્ટિનો વિષય શુદ્ધ ત્રિકાળ ભગવાન આત્મા જે છે એનું લક્ષ કરાવવું છે, ત્યારે પછી એ વિકારનું લક્ષ છોડાવવું છે તો એને ગૌણ કરીને એમ કહી દેવામાં આવે છે કે આત્માના એ પરિણામ નથી, એમ પણ કહી દેવામાં આવે છે. વળી કર્તાપણાની વાત ચાલે ત્યારે એમ કહેવામાં આવે કે એનો કરતા, વિકારનો કરતા આત્મા નથી, એમ પણ કહેવામાં આવે તો પછી એ પરિણામ કોના છે એવો પ્રશ્ન થાય. એટલે એમ કહેવાય કે એ ઉદગળના પરિણામ છે અથવા તો કર્મના ઉદયના નિમિત્તે થતા પરિણામ છે, એને આધીન થતા પરિણામ હોવાથી એ કર્મના છે એમ પણ કહેવામાં આવે. પણ એ ઉપચારથી કહેવામાં આવે છે, વાસ્તવમાં જોવા જઈએ તો કર્મના એ પરિણામ નથી, કર્મના પણ એ પરિણામ નથી, એ પરિણામ સ્વતંત્ર રીતે થાય છે. આ વાતને જ સમજવાની જરૂર છે કે આવા વિકારી પરિણામ થાય છે તે એ સમયની એવી યોગ્યતાને કારણે સ્વતંત્ર રીતે થાય છે. હવે આટલું સમજાયા પછીથી સાધક જીવને હંમેશા એવો પ્રશ્ન થવો જ જોઈએ કે હવે એવા પરિણામ ન થાય એ માટે શું કરવું. સ્વતંત્ર રીતે થાય છે એ વાત પણ સમજાય, પણ હવે ન થાય એ માટે શું કરવું, આવો પ્રશ્ન સાધકને થવો જ જોઈએ. એ કર્મના પણ નથી અને જીવના પણ નથી એમ જ્યારે આપણે સ્વીકારી લઈએ, જીવના એટલે શુદ્ધ આત્મતત્વના નથી, આત્મામાં એવી શક્તિ નથી કેવા પરિણામ કરે, એ વાતનો પણ આપણે સ્વીકાર કરીએ, બીજી તરફ એમ પણ કહીએ કે ના એ કર્મના પણ નથી, કેમ કે જ્યારે આપણે એમ લેવું છે કે પોતાની વર્તમાન પર્યાયમાં મલિનતા છે એવો સ્વીકાર જ્યારે આપણે કરવો છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ પરિણામ જીવના છે, ત્યારે આપણે વ્યવહારથી એને જીવના પરિણામ કહીએ છીએ, કેમ કે એટલી મલિનતા પડી છે એવો સ્વીકાર કરવો છે. અને એવો વ્યવહાર, એવી મલિનતા પડી છે એમ જાણેલું સાધક જીવને પ્રયોજનવાન છે, એવું જાણશે તો એ પુરુષાર્થ ઉપાડશે ને, એટલે મલિનતાને દૂર કરવા માટે એનો પુરુષાર્થ ઉપાડશે ને. જે 12મી ગાથામાં કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, તો એવી રીતે એ જાણેલો પ્રયોજનવાન છે. એટલે એકાંતે એમ નહીં લઈ લેવાય કે જીવના એ પરિણામ છે જ નહીં, એમ નહીં, એ વાત પણ સાથે રહે છે. એટલે મૂળ વાત તો એ જ થાય છે કે એ વાત બરાબર, પણ હવે એવા પરિણામ ન થાય એ માટે શું કરવું, બધાનો પ્રશ્ન આ થવો જ જોઈએ. સાધકને હંમેશા આવો પ્રશ્ન થવો જ જોઈએ અને એનો ઉત્તર મેળવી અને પછી એમ એને પરિણમન થવું જોઈએ. તો ઉત્તર એ છે કે જો એને નિર્મળ પરિણામ થાય, નિર્મળ 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 પરિણામ થાય, તો પછી એવા વિકારી પરિણામ થશે જ નહીં, કેમ કે એ પર્યાય છે, એ પર્યાયમાં થાય છે અને પર્યાય એક સમયનું સત છે. એ પર્યાય વિલીન થાય છે, નાશ પામે છે અને બીજી પર્યાય, નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે જો આત્માનું લક્ષ કરવામાં આવે અને નિર્મળ પરિણામ થાય તો એ વિકારી પરિણામ થાય જ નહીં. એટલે પુરુષાર્થ ક્યાં રહ્યો? પોતાના સ્વરૂપનું લક્ષ કરવું એ જ એકમાત્ર પુરુષાર્થ છે. પોતાના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણી અને એનું લક્ષ કરવું, એટલે પછી વિકારી પર્યાય થશે જ નહીં, આ પુરુષાર્થ છે. અહીંયા આગળ કહે છે, 5મા પેરેગ્રાફમાં કહે છે કે કળશ ટીકા 68માં કહ્યું છે કે રાગ દ્વેષ મોહના પરિણામ વ્યાપ્ય છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ તેમાં વ્યાપક છે, તેથી તે મિથ્યાદ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામોનો કરતા છે. મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે તેવા અશુદ્ધ ચેતન પરિણામોનો કરતા છે, રાગ દ્વેષ મોહના પરિણામોનો કરતા છે. અજ્ઞાની જીવ વિકારમાં તન્મય થઈને પરિણમે છે, તેથી તે વિકારનો કરતા થાય છે. એ પોતે એમાં તન્મય થઈને પરિણમે છે, તેથી તે વિકારનો કરતા થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ કઈ અપેક્ષાથી ક્યાં શું કથન કર્યું છે તે ધ્યાનમાં રાખીને તેના અર્થ સમજવા જોઈએ. અહીં કહે છે વિકારના પરિણામ કર્મ દ્વારા કરવામાં આવ્યા છે. અહીં સ્વભાવના પરિણામનું વર્ણન છે ને, તેથી વિભાવને કર્મના ઉદયના નિમિત્ત આધીન ભાવ ગણી તેને કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ કહ્યા છે. આમ જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે યથાર્થ સમજવું જોઈએ. જો અજ્ઞાન અવસ્થામાં જયારે મિથ્યાત્વ છે ત્યારે એ વિકારી ભાવ થાય છે, એવા જે પરિણામ થાય છે, જે અશુદ્ધ ચેતન પરિણામો છે, એનો કરતા અજ્ઞાની જીવ થાય છે. એટલે એ પોતે એવા વિકારનો કરતા થાય છે. કેમ? કેમ કે અજ્ઞાની જીવ એવા વિકારી પરિણામ થાય છે તો એમાં એ તન્મય છે, એ વિકારમાં તન્મય થઈ અને પરિણમે છે, માટે એ એનો કરતા થાય છે. વિકારના પરિણામ કર્મ દ્વારા કરવામાં આવે છે એમ જયારે કહેવામાં આવે છે ત્યારે સમજાવવું એ છે કે સ્વભાવગત પરિણમન છે એ તો નિર્મળ છે, અને અહીંયા સ્વભાવનું પરિણમન અને સ્વભાવના જે પરિણામ છે એટલે કે પોતાના ગુણને કારણે નિર્મળ પરિણામ જે છે એ એનો સ્વભાવ છે, તો એવા સ્વભાવના પરિણામનું વર્ણન ચાલે છે. તો એમાં એ વિભાવ છે એ આત્માનો હોઈ શકે નહીં, એટલે એને કર્મના ઉદયના નિમિત્તથી થતો હોવાને કારણે એને કર્મ દ્વારા કરવામાં આવે છે એમ કહ્યું. એ કર્મ દ્વારા કરવામાં આવેલા પરિણામ છે એમ કહ્યું. એટલે જ્યાં જે જે કથન જે પ્રમાણે હોય એ રીતે સમજવું જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે દરેક કથનના પાંચ પ્રકારથી અર્થ કરીને તેને યથાર્થપણે સમજવું જોઈએ. આપણે જાણીએ છીએ કે શબ્દાર્થ, આગમાર્થ, મતાર્થ, નયાર્થ અને ભાવાર્થ એમ પાંચ પ્રકારે અર્થ કરી અને કથનને યથાર્થ સમજવું જોઈએ. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક માત્ર વસ્તુ છે. તેના સન્મુખનો અનુભવ થતા જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે, અને એવી નિર્મળ દશા પ્રગટ થાય છે તેના ભેગી અનંત શક્તિઓ પણ ઉછળે છે, પણ વિકારના પરિણામ ભેગા સમાતા નથી. નિર્મળ પરિણામ થાય છે તો તેમાં વિકારના પરિણામ ભેગા સમાતા નથી. કેમ કે વિકાર પરિણામના ઉપરમ સ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. વિકાર પરિણામના ઉપરમ સ્વરૂપ એટલે નિવૃત્તિ સ્વરૂપ, વિકાર પરિણામના ઉપરમ સ્વરૂપ નિવૃત્તિ સ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. એટલે એ નિર્મળ પરિણામ થાય છે, નિર્મળ દશા થાય છે તો તેના ભેગી અનંત શક્તિઓ પણ ઉછળે છે, પણ વિકારના પરિણામ એમાં ભેગા સમાતા નથી. અક્રમે પ્રવર્તતા ગુણો ને ક્રમવર્તી નિર્મળ પર્યાયો એ બંનેનો સમુદાય તેને અહીં આત્મા કહ્યો છે. બાકી આ સુભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજાના પરિણામ કર્મથી કરવામાં આવેલા વિકૃત પરિણામ છે, તે જ્ઞાતૃત્વ માત્રથી ભિન્ન પરિણામ છે. જ્ઞાતૃત્વ માત્રથી ભિન્ન પરિણામ છે. જ્ઞાન માત્ર ભાવ, એ જ્ઞાન માત્ર ભાવથી આ દયાદાન વ્રત ભક્તિ પૂજાના જે પરિણામ છે એ ભિન્ન છે, જુદા છે. અને જે જ્ઞાતૃત્વ માત્ર ભાવ છે એવા જે પરિણામ છે એ જ આત્મા છે. આત્મા એટલે અક્રમે પ્રવર્તતા ગુણો અને ક્રમે પ્રવર્તિ નિર્મળ પર્યાયો. તો આ જ્ઞાતૃત્વ માત્ર ભાવ છે અને નિર્મળ પરિણામ છે એ આત્મા છે. જ્યારે આ શુભ ભાવ છે, દયાદાન વ્રત ભક્તિ પૂજાના જે પરિણામ, એવો જે શુભ ભાવ છે એ આત્માનો નથી, એટલે એને વિકૃત પરિણામ થયા. અને તેનાથી એટલે કે એવા વિકૃત પરિણામને કરવાથી જ્ઞાની નિવૃત્ત સ્વરૂપ છે, અર્થાંત જ્ઞાની જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કરતા નથી. જ્ઞાની જ્ઞાતાપણા જ્ઞાન સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કરતા નથી. આ વાત કરી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે રુદેવ આમાં આપ તો પુણ્યને ઉડાવો છો. રુદેવ કહે છે કે ભાઈ એમ નથી, આમાં તો વિકાર રહિત તારા એક જ્ઞાયક સ્વભાવની પ્રસિદ્ધિ થાય છે. શુભભાવને ઉડાવવાની વાત નથી, શુભભાવ હોય છે, જ્ઞાનીને પણ હોય છે, અહીંયા વાત એ કરવી છે કે શુદ્ધ ભાવ કેવો છે, શુદ્ધ જ્ઞાયક સ્વભાવ કેવો છે અને એની પ્રસિદ્ધિ કઈ રીતે થાય છે એ વાત ચાલે છે. એટલે વિકાર રહિત તારા એક જ્ઞાયક સ્વભાવની પ્રસિદ્ધિ અહીંયા તો થઈ રહી છે એ તને સમજાવી રહ્યા છે. આ શક્તિના વર્ણન દ્વારા આચાર્ય ભગવાન આપણને એ સમજાવી રહ્યા છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે. તારા સ્વભાવનો મહિમા લાવી પ્રસન્ન થા. સ્વભાવની સમજણના કાળે, સ્વભાવની સમજણના કાળે તને જે પુણ્ય બંધાશે તે પણ બહુ ઊંચા હશે. એટલે કે જ્યારે તું આવો સ્વાધ્યાય કરે છે અને તારા સ્વભાવ ભાવની સમજણ મેળવી રહ્યો છે તો હો મારું આવું સ્વરૂપ, મારામાં આવી શક્તિ પડી છે, મારું આવું શક્તિરૂપ પ્રેરણમન છે એમ જ્યારે તું એને સમજી રહ્યો છે, એટલે સ્વભાવને સમજી રહ્યો છે, ગુણોને સમજી રહ્યો છે, ગુણોના પરિણમનને સમજી રહ્યો છે અને એક અનંત ગુણોનું એક રૂપ પરિણમન એ આત્માનો સ્વભાવ છે, તો એવા આત્માના સ્વભાવની સમજણ, એ સમજણના કાળે જે ભાવ છે એ ઊંચા પ્રકારનો શુદ્ધ ભાવ છે અને એને કારણે જે પુણ્ય બંધાશે તે પણ બહુ ઊંચા હશે. વળી નિજ સ્વભાવને સમજીને, નિજ સ્વભાવને યથાર્થ સમજીને પછી એવો પુરુષાર્થ કરીને પુણ્ય પાપના વિચ્છેદ રૂપ પરિણમે તો પછી શું વાત છે, બહુ મોટી વાત છે. તો વિતરાગતા અને કેવળ જ્ઞાન થશે. અને એ તો કર્તવ્ય છે, એ જ કર્તવ્ય છે, એ જ ઈષ્ટ છે. અનંત શક્તિના ધારક ભગવાન આત્માની અંતરદ્રષ્ટિ કરી તેનો જ્યાં આશ્રય લીધો ત્યાં ધર્મી વિકારના રાગના પરિણામથી નિવૃત્ત સ્વરૂપ છે. વિકારમાં જ્ઞાની પ્રવૃત્ત સ્વરૂપ નથી, વિકારમાં જ્ઞાની પ્રવૃત્ત સ્વરૂપ નથી, વિકારમાં જ્ઞાની નિવૃત્ત સ્વરૂપ છે. માટે જ્ઞાનીને વિકારનું કર્તૃત્વ નથી. આગળ કહે છે પારણ નંબર 114 પર બીજા પેરેગ્રાફમાં કે ધર્મી પુરુષ વ્યવહારના રાગથી નિવૃત્ત સ્વરૂપ છે. ધર્મી પુરુષ વ્યવહારના રાગથી નિવૃત્ત સ્વરૂપ છે. પરની ક્રિયા થાય તેનો કરતા આત્મા છે એ વાત તો દૂર રહી, પણ રાગના વ્યવહારના પરિણામના કરણથી કરવાથી આત્મદ્રવ્ય નિવૃત્તિ સ્વરૂપ છે. રાગના પરિણામના કરણથી એવું કરવાથી આત્મદ્રવ્ય નિવૃત્તિ સ્વરૂપ છે. સર્વ પરદ્રવ્યો નકામા અર્થાંત કદીએ કાર્ય વિનાના નથી. બધા જ પરદ્રવ્યો છે એ બધા પરદ્રવ્યો કોઈ સમયે એ કામ વિનાના કાર્ય વિનાના હોતા નથી. કોઈ સમય એવો નથી કે જ્યારે એમાં કંઈ કાર્ય ન થતું હોય. એમનું પોતાનું કાર્ય હોય જ છે, પરદ્રવ્યને એનું પોતાનું કાર્ય છે. કહે છે કે સર્વ પરદ્રવ્યો નકામા અર્થાંત કદીએ કાર્ય વિનાના નથી. પ્રત્યેક દ્રવ્ય પોતાનું કામ નિરંતર કરી જ રહ્યું છે. કોઈ પણ દ્રવ્ય એક ક્ષણ માત્ર પણ પોતાના કાર્ય વિનાનું હોતું નથી. માટે બીજો અન્ય એટલે બીજું કોઈ દ્રવ્ય એનું કાર્ય કરે એ વાત છે જ નહીં. દ્રવ્ય પોતે જ પોતાનું કાર્ય કરે છે એટલે બીજા આવીને એનું કાર્ય કરે એ વાત છે જ નહીં. કેમ કે બીજો હશે એ પણ પોતે પોતાનું કાર્ય કરે છે. એમ દરેક દ્રવ્ય પોતાનું કાર્ય સતત કર્યા કરે છે, તેની પાસે અવકાશ જ ક્યાં છે કે બીજાનું કાર્ય કરવા જાય. આ વાત સમજવાની છે, તર્ક દ્વારા પણ સમજાયેલું છે. પરંતુ જ્ઞાનીને જે કિંચિત રાગ છે તેનો તે કરતા નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. કહેવાનો અર્થ એ છે કે કર્મના કાર્ય આપણે એમ કહીએ કે આ જે રાગ થયો એ કર્મના કાર્ય, તો ખરેખર વાસ્તવમાં એમ નથી. એ તો અહીંથી દ્રષ્ટિ બદલાવવી છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, એટલે એ જે પરિણામ છે એ આત્માના નથી. એ વાત સમજાવવા માટે એમ કહી દીધું કે એ પરિણામ છે તે કર્મના છે, પણ કર્મના એ કાર્ય નથી. જીવમાં એ જે રાગ થયો છે, જીવને એ અવસ્થા થઈ છે, એ કાર્ય કર્મનું નથી. અને સાથે સાથે કોઈ આત્માના ગુણને કારણે એ નથી થયું, આત્માના ગુણને કારણે નથી થયું એ સ્પષ્ટ કરવું છે. અને આત્મામાં એવા કોઈ વિકારી ભાવ થાય એવો ગુણ નથી, આત્માનો શુદ્ધ સ્વરૂપ છે એ સમજાવવું છે. એટલે પછી એને એમ કહ્યું કે એ કર્મના છે. પણ કોઈ પણ દ્રવ્ય જે છે એ પોતે પોતાનું કાર્ય કરે જ છે, બીજાનું કાર્ય કરવા જાય એમ છે જ નહીં. જીવમાં જયારે એવા ભાવ થાય છે ત્યારે પણ એ કર્મ કઈ કરાવે છે એમ નથી. એ ભાવ જીવને એ સમયની યોગ્યતા વખતે સ્વતંત્ર રીતે થાય છે, એવા એવી પર્યાયો સ્વતંત્રપણે થાય છે. પણ જ્ઞાની આ વાત જાણે છે કે જ્ઞાની એવા શુભ કે અશુભ ભાવ થાય છે તો એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, એનો એ કરતા નથી. અજ્ઞાની અજ્ઞાન અવસ્થામાં મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે, મોહને કારણે એ પોતે જાતે એમાં જોડાઈને એનો કરતા થાય છે એમ પરિણમે છે. એટલે અજ્ઞાનીથી જ્ઞાનીની રીતિ એની ચાલ બહુ નિરાળી છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં ઘણો ફેર છે ભાઈ. આ વાત કરી એટલે અહીંયા કોઈ એક પ્રશ્ન કરે છે કે તો પ્રવચન સારમાં તો નવેના અધિકારમાં તેને કરતા કહ્યો છે ને? દેખે છે કે હા, જ્ઞાનીને જેટલો રાગ છે તેટલા તે પરિણામનો જ્ઞાન અપેક્ષાએ કરતા પણ કહ્યો છે. જો પ્રવચન સાર આખો ગ્રંથ છે તે જ્ઞાન પ્રધાન ગ્રંથ છે, સમય સાર છે તે દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. જ્ઞાન પ્રધાન ગ્રંથમાં જ્ઞાનની મુખ્યતાથી બધી વાત કરવામાં આવી હોય એટલે જ્ઞાન અપેક્ષાએ જે વાત જેમ છે તેમ કરવામાં આવી હોય. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથની અંદર દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એનું લક્ષ્ય કરાવવું છે એટલે એની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય અને બીજી વાતને ગૌણ કરવામાં આવી હોય. એટલે પ્રવચનસાર અને સમયસારને એની જે જે અપેક્ષાએ જ્યાં જ્યાં જેમ વાત કરવામાં આવી છે એ રીતે જો સમજવામાં ના આવે તો ઘણા ગૂંચવાળા થાય છે. દરેક વખતે ગુરુદેવ એ વાત આપણને સમજાવે છે. અહીંયા કહે છે કે પ્રવચનસારમાં નયના અધિકારમાં 47 નય અધિકાર છે એની વાત કરવામાં આવી છે છેલ્લે, તો એમાં કરતા કહ્યો છે. તો કહે છે કે હા, જ્ઞાનીને જેટલો રાગ છે તેટલા તે પરિણામનો જ્ઞાન અપેક્ષાએ કરતા પણ કહ્યો છે. રાગના પરિણામ કરવા લાયક છે એમ નહીં, રાગના પરિણામ કરવા લાયક છે એમ નહીં, પણ રાગનો એ કરતા છે, જ્ઞાન અપેક્ષાએ એને કરતા કહ્યો છે. કેમ કે એ પરિણામ એને થાય છે. જ્ઞાનીને કર્તૃત્વ બુદ્ધિથી રાગની પ્રવૃત્તિ હોતી નથી. એ પરિણામ ભલે એને થાય છે પણ એને કરવા લાયક છે, કરવા જેવા છે એમ કર્તૃત્વ બુદ્ધિથી એવી રાગની પ્રવૃત્તિ હોતી નથી. છતાં પણ કમજોરીવશ જેટલો રાગ છે તેટલા રાગનો પરિણામ અપેક્ષાએ જ્ઞાનીને ત્યાં કરતા કહ્યો છે. પ્રવચનસારમાં ત્યાં કરતા કહ્યો છે, ત્યાં પ્રવચનસારમાં જ્ઞાન પ્રધાન થઈ રહી વાત છે. અને અહીંયા દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે. તેથી અહીં જ્ઞાની રાગથી નિવૃત્ત સ્વરૂપ છે એમ કહ્યું છે. અને સાથોસાથ રાગનું પરિણમન છે એટલો તે કરતા છે એમ કર્તૃત્વને એ જ્ઞાન અપેક્ષાએ સમજવું. આ સ્પષ્ટતા કરી. હવે આગળ 114માં પાના ઉપર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે અહીંયા કે ધંધા પાણીની ક્રિયા તો જળની જળ સ્વરૂપ છે, તેનો તો કરતા આત્મા નથી. પણ જ્ઞાનીને ભગવાન પ્રત્યે જે ભક્તિ વિનયનો વિકલ્પ ઉઠે છે તેનોય તે કરતા નથી, શુદ્ધભાવનોય તે કરતા નથી. તેનાથી એ જ્ઞાની તો નિવૃત્ત સ્વરૂપ છે. મુનિરાજને જે વ્રત આદિના વિકલ્પ ઉઠે છે તેના કરવાથી તેઓ નિવૃત્ત સ્વરૂપ છે. હવે આવી અંતરની વાત સમજ્યા વિના લોકો વ્રત તપ આદિ કરવા માંડી પડ્યા છે, પણ એ બધી ક્રિયાઓ તો ભાઈ ઓછા છે. એના કરતા પણ એ પરિણમવું એ તો મિથ્યા દશા છે. સંકિતીને તો શુદ્ધતા રૂપે અકર્તૃત્વ શક્તિ પરિણમી છે અને તે રાગના નિવૃત્તિ સ્વરૂપ છે અને આ અનેકાંત છે. આગળ 115માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે અકર્તૃત્વ શક્તિ પરિણમે છે, તેના ભેગી અકાર્યકારણત્વ શક્તિ પણ પરિણમે છે. તેથી શુભભાવ કારણ અને સ્વાનુભવ થયો તે એનું કાર્ય એમ નથી. શુભભાવ કારણ અને એને કારણે અહીંયા સ્વનો અનુભવ થયો એ એનું કાર્ય એમ નથી, કેમ કે અકાર્ય કારણત્વ શક્તિ પણ સાથે ને સાથે જ રહી છે. અકર્તૃત્વ શક્તિ પરિણમે છે ને તેના ભેગી અકાર્ય કારણત્વ શક્તિ પણ પરિણમે છે. તેથી શુભભાવ કારણ અને સ્વાનુભવ થયો તે એનું કાર્ય એમ નથી, તથા નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું તે કારણ અને વ્યવહારનો શુભરાગ થાય તે એનું કાર્ય એમ પણ નથી. આ વાત તો આપણે અકાર્ય કારણત્વ શક્તિ વખતે બરાબર સમજાય છે. આત્મા રાગનું કારણે નહીં અને રાગનું કાર્ય પણ નહીં, તેમ જે શુભરાગ છે તે જ્ઞાનનું કારણે નહીં, શુભરાગ છે તે જ્ઞાન થવા માટેનું કારણ પણ નથી અને જ્ઞાનનું કાર્ય પણ નથી. આ તો જૈન દર્શનની અલૌકિક વાત છે. ધર્મ કેમ થાય તે સમજવા માટે આ બધું પહેલા જાણવું જોઈશે. આ સમજ્યા વિના ધર્મ સંભવિત નથી. હવે કહે છે કે એક એક શક્તિને વર્ણવીને આચાર્ય દેવે ભગવાન સમયસાર નામના શુદ્ધ આત્મા પ્રસિદ્ધ કર્યો છે. એક શક્તિને પણ યથાર્થ સમજે તો અનાદિકાલીન જે વિકારની ગંધ પહેરી ગઈ છે તે નીકળી જાય. વિકારની ગંધ પહેરી ગઈ છે અનાદિની, એ નીકળી જાય. એક એક શક્તિ જે એક જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાયકની દ્રષ્ટિ થતા અને તેમાં જ ઠરતા વિકારનો અંત આવી જાય એવી આ વાત છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે એ ભાઈ, વિકાર કાંઈ મારી ચીજ નથી એમ જાણી વિકારથી ભિન્ન નિજ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કર અને તેમાં જ ઠર, તેમાં જ જર, જેથી આત્માનો અકર્તા સ્વભાવ અંતરમાં પ્રગટ થશે. ભવભ્રમણનો નાશ કરવાની આ જ રીત છે. તો આ પ્રમાણે અહીં અકર્તૃત્વ શક્તિનું વર્ણન પૂરું થયું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખધામ.